હું મારા મનને અને મારા જીવનને સુધારીશ એવી ભાવના રાખો, તમારી દ્રષ્ટિ સુધારો. દ્રષ્ટિ ઉપરથી માનવના મનની પરીક્ષા થાય છે. જેની દ્રષ્ટિ શુદ્ધ છે એની જ ક્રિયા શુદ્ધ છે, જેની ક્રિયા શુદ્ધ છે એનું જ મન શુદ્ધ છે. ઈચ્છા શુદ્ધિ વિના ક્રિયા શુદ્ધિ થતી નથી. શાંતિથી અંદર થોડી નજર કરીને તમારી જાતને પૂછો કે મારું મન કેવું છે, મારા મનમાં કેવી ઈચ્છા ઉત્પન્ન થાય છે. અરે, આપણું મન બહુ ખરાબ છે. કથામાં કોઈ માણસ આપણી ખૂબ નજીક આવીને બેસે તો આપણને ગરમી થાય, પણ પોતાનો માણસ આવીને પાસે બેસે તો ઠંડક લાગે. મન આવું અવરચંડું છે. જગત બગડ્યું નથી, મન બગડ્યું છે, આંખ બગડી છે. તમારા મનને સુધારો, તમારી દ્રષ્ટિને સુધારો. સૃષ્ટિને સુધારવાની ભાનગઢમાં પડશો નહીં. સૃષ્ટિ તો સુખ દુઃખથી ભરેલી છે. સૃષ્ટિમાં આનંદ છે જ નહીં, આનંદ દિવ્ય દ્રષ્ટિમાં છે. સૃષ્ટિમાં નહીં, દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. મનુષ્યની જેવી દ્રષ્ટિ હશે તેવી સૃષ્ટિ તેને દેખાશે. દુર્જનને જગતમાં કોઈ સંત દેખાતો નથી, બધા જ દુર્જન દેખાય છે. સંતને જગતમાં કોઈ દુર્જન દેખાતો નથી, બધા જ સજ્જન દેખાય છે. એ સર્વમાં ભગવત સ્વરૂપના દર્શન કરે છે. સંસારમાં પાપ છે એવી કલ્પના ન કરો. સંસારમાં પાપ હોય તો તેનો જવાબ તમારે આપવાનો નથી, તમારે તો જવાબ આપવાનો છે. જે પાપ તમારા મનમાં છે તેનો જગતનું પાપ તમે દૂર કરી શકવાના નથી. તમે તમારું પાપ દૂર કરવા માટે પ્રયત્ન કરો. તમારી જાતને સુધારો. જગતને સુધારવા ક્યાં જશો? જગત રહેવાનું અને હું પણ રહેવાનો. જગતને જે દ્રષ્ટિથી જોઉં છું એ દ્રષ્ટિ જ મારે બદલવી છે એવો નિશ્ચય કરો. જગતને કોઈ બદલી શકવાનું નથી. દ્રષ્ટિ સુધારે તેની સૃષ્ટિ બદલાઈ જાય છે. શ્રી રામચંદ્રજી પોતાની લીલાથી જગતને આવો દિવ્ય બોધ આપે છે. રામજી આંખો બંધ રાખીને વિલાપ કરતા હતા. નિર્મમો નિરહંકારો અપ્યખંડ દાનંદ રૂપવાન મમ જાયેતિ સીતેતિ વિલલાપાતી દુઃખિત. રામજી આનંદ સ્વરૂપ છે, મમતા અહંકાર રહિત છે, સુખ દુઃખથી પર છે, છતાં અત્યંત દુઃખી હોય તે રીતે સીતે 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 કહી વિલાપ કરતા હતા. લક્ષ્મણજી એમને સમજાવતા હતા, ધીરજ રાખવાનું કહેતા હતા. શ્રી સીતાજીની શોધમાં બંને આગળ ચાલ્યા. રસ્તામાં ઘાયલ જટાયુના દર્શન થયા. બે પાંખો કપાઈ ગઈ હતી, રુધિર વહી રહ્યું હતું. વૃદ્ધ જટાયુ ધરતી ઉપર પડ્યા હતા. જટાયુને જોઈને પહેલા તો રામજીને શંકા ગઈ કે આ કોઈ રાક્ષસ છે અને એણે સીતાજીને મારી નાખ્યા છે, આ બધું એ રુધિર છે. પણ પછી જટાયુને ઓળખ્યા છે. જટાયુની આ દશા જોતા જ રામજીની આંખો ભીની થઈ. શ્રી સીતા વિયોગનો દુઃખ એ ભૂલી ગયા. રામજી જટાયુને કાકા કહીને બોલાવતા હતા. વાલ્મીકિ રામાયણમાં આવે છે કે દશરથ મહારાજ સાથે જટાયુની મૈત્રી હતી. દશરથ મહારાજ જ્યારે શનિશ્વર ગ્રહ સાથે યુદ્ધ કરવા ગયેલા ત્યારે જટાયુએ એમને મદદ કરી હતી એવી કથા પુરાણોમાં આવે છે. શનિદેવ આકાશમાં ઊભા રહીને દશરથ મહારાજને ત્રાસ આપતા હતા ત્યારે જટાયુએ પોતાની પાંખ ઉપર દશરથ મહારાજનો રથ રાખ્યો હતો અને આમ આકાશમાં રથ રાખીને દશરથ મહારાજ શનિ મહારાજ સાથે લડ્યા હતા. પિતાના મિત્ર હોવાથી માલિક જટાયુને કાકા કહીને બોલાવતા હતા. મારા પિતાના મિત્ર જટાયુની આ દશા થઈ જોતા જ રામજીની આંખો ભીની થઈ. શ્રી સીતાજીને તો ભૂલી જ ગયા. જટાયુ બહુ ભાગ્યશાળી ગણાય. એમના જેવું સૌભાગ્ય તો મહારાજ દશરથને પણ પ્રાપ્ત થયું નથી. અંતકારમાં દશરથ મહારાજને રામજીનો વિયોગ થયો હતો ત્યારે અંતકારમાં જટાયુ પાસે રામજી પધાર્યા. શ્રી રામ અતિશય સરળ છે, પ્રેમની મૂર્તિ છે. એમણે જટાયુને ગોદમાં લીધા. જટાયુની પીઠ ઉપર હાથ ફેરવતા પૂછ્યું, કાકા તમારી આ દશા થઈ? તમારી પાંખો કોણે કાપી નાખી? બહુ વ્યાકુળ થયેલા જટાયુએ ધીરજ રાખીને કહ્યું, સા દેવી મમચા પ્રાણા રાવણેનો ભ્યમ હતમ. રાવણ સીતાજીને લઈ જતો હતો ત્યારે મેં યુદ્ધ કર્યું અને મારી પાંખો કાપી નાખી. રામજીએ કહ્યું, કાકા મારા માટે તમારી આવી દશા થઈ? તમે મારા માટે પ્રાણ આપ્યો? જટાયુએ કહ્યું, મારી એક જ ઈચ્છા હતી કે અંતકારમાં હું શ્રી રામના દર્શન કરું. હું તમારા માટે પ્રાણ રોકીને પડ્યો છું કે રામજી આવશે ત્યારે હું આ વાર્તા કહીશ અને પછી પ્રાણ છોડીશ. મને તમારા દર્શન થયા, હવે હું સુખેથી દેહ ત્યજીશ. શ્રી રામચંદ્રજીએ કહ્યું, કાકા તમે કહો તો તમારા શરીરને સારું બનાવી દઉં, તમને જીવન આપું, શક્તિ આપું, 1000 વર્ષનું આયુષ્ય આપું, તમે શરીરને ધારણ કરી રાખો. જટાયુએ સ્મિત કરીને કહ્યું, જાકર નામ મરત મુખ આવા અધમ મુકુત હોય શ્રુતિ ગાવા, સો મમ લોચન ગોચર આગે રાખવ દેહે નાથ કેહી ખાંગે. મરતી વખતે જેનું નામ મુખમાંથી નીકળે તો અધમ પણ મુક્તિ પામે છે. તે આપ મારા નેત્રોનો વિષય બનીને ઊભા છો, તો હે નાથ હવે કઈ ઈચ્છા બાકી રહે? હવે શાને માટે આ દેહ રાખવાનો? મને સદગતિ આપો. પ્રભુએ તો કહ્યું છે, કાકા હું તમને સદગતિ આપું જે બીજાને માટે ભોગ આપે છે, પરોપકાર માટે શરીર ઘસાવે છે, તેને સદગતિ મળે છે. ભગવાન ડુક્કર બન્યા છે, મત્સ્ય બન્યા છે, નૃસિંહ બન્યા છે. પ્રભુએ અવતારોમાં હલકા સ્વરૂપ ધારણ કરીને પણ પરોપકાર કર્યો છે. પરોપકાર એ શ્રેષ્ઠ ધર્મ છે. જે દુઃખ સહન કરે છે એ જ પરોપકાર કરી શકે છે. પરહતી બસ જિન્હ કે મન માહી, તિન્ન કહું જગ દુર્લભ કછુ નાહી. રામજીની ગોદમાં માથું મૂકી રામજીના દર્શન કરતા કરતા શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ બોલતા બોલતા જટાયુએ પ્રાણ છોડ્યા. પ્રભુને આશ્ચર્ય થયું કે મારા માટે એમણે પ્રાણનો ભોગ આપ્યો. મમ હેતોરયમ પ્રાણાન મુમોચઃ પતંગેશ્વરઃ. પછી તો પ્રભુએ જટાયુની વિધિપૂર્વક ક્રિયા કરી. લક્ષ્મણજીએ જંગલમાંથી લાકડા લાવીને ચિત્તા બનાવી. પ્રભુએ જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો અને એમને તિલાંજલિ આપી. પશુ પક્ષીઓને માંસ ખવડાવીને શ્રાદ્ધ કર્યું. ઈશ્વર સાથે કોઈ પણ સંબંધ જોડી રાખશો તો અંતકારમાં બહુ કામમાં આવશે. મરણ સમયે જીવ સંસારનો સંબંધ છોડે છે ત્યારે બહુ અકરાય છે, બહુ તરફડે છે, એને ગભરામણ થાય છે કે હવે મારું શું થશે. પરમાત્મા સાથે કોઈ પણ સંબંધ રાખ્યો હોય તો મરણ સુધારે છે. મરણ નિવારી શકાતું નથી પણ સુધારી તો શકાય છે. જ્ઞાની પુરુષો મરણને ટાળવાનો પ્રયત્ન કરતા નથી, મરણને સુધારવાનો જ પ્રયત્ન કરે છે. જેનું મરણ સુધરે એને ફરીથી જન્મ લેવો પડતો નથી. મરણને સુધારે છે પરમાત્મા સાથે જોડેલો સંબંધ. વૈષ્ણવને મૃત્યુની જરાય બીક લાગતી નથી, કારણ તેનો બ્રહ્મ સંબંધ છે, પરમાત્મા સાથે સંબંધ છે. વૈષ્ણવ જાણે છે કે મરીને તો હું મારા ઠાકોરજીની નિત્ય સેવામાં જવાનો છું, મારા ભગવાનના ચરણે જવાનો છું. મરણ આવતીકાલે આવતું હોય તો આજે આવે. સંતો માને છે કે મૃત્યુ ઈશ્વર મિલન કરાવે છે. સંતોનો ઈશ્વર સાથે પાકો સંબંધ છે. આ જગતના સંબંધો બધા કાચા છે, જૂઠા છે. આજ સુધી સંસારના સંબંધો તો ખૂબ કર્યા. આ જીવ અનેક જન્મમાં કેટલી વાર પતિ થયો, પત્ની થયો, પિતા થયો, પુત્ર થયો, એની કોઈ ગણતરી છે? માતૃ પિતૃ સહસ્રાણી પુત્ર દાર શતાની ચ સંસાર સંસારે સ્વનુ ભૂતાની યાંતિ યાશ્યાંતિ ચા પરે. એ સંબંધો ક્યાં ગયા અને હજી એનો અંત ક્યારે આવશે? ક્યાં સુધી આમ ચાલ્યા કરશે? હવે તો પ્રભુ સાથે પ્રેમ બાંધો, પ્રભુ સાથે સંબંધ બાંધો. પ્રભુ સાથેનો સંબંધ જ તમને સંસારના બંધનથી છોડાવશે. આ જન્મ મરણનું ચક્કર તો ચાલ્યા જ કરવાનું છે. જૂઠા સંબંધો બાંધવાના છે અને છૂટી પણ જવાના છે. તેનો કોઈ અંત નથી. અંત તો ત્યારે આવે જ્યારે પરમાત્મા સાથે સંબંધ થાય. એ જ સંબંધ સાચો છે. જટાયુ ગીધ પક્ષી છે. પક્ષીઓમાં પણ ગીધ અધમ ગણાય છે, પણ રામજી સાથે એમનો સંબંધ હતો અને તેથી શ્રી રામ એમને કાકા માનતા હતા. તમે પણ હજી રામજી સાથે કોઈ સંબંધ જોડી રાખશો તો મરણ મંગલમય થશે. પરમાત્મા સાથે સંબંધ બાંધવાથી જ મરણ સુધરે છે. સંસારના સંબંધો તો સ્વાર્થથી ભરેલા છે. જે પુત્રને માટે બાપ લાખો રૂપિયાની મિલકત છોડી જાય છે, અરે એ દીકરો પણ અંતકારમાં દગો કરે છે, બાપ પાસે બેસતો નથી. બાપનો જીવ તીવ્ર વેદના સહન કરતો હોય છે અને દીકરો બાપની મિલકતનું વિલ કરવાની ફિકરમાં હોય છે. કેટલાક તો રાહ જુએ છે કે હવે ક્યારે થશે, હવે જલ્દી છુટકારો થાય તો સારું છે. આજે રજા પૂરી થાય છે, જેના માટે પૈસાનો ભોગ આપ્યો, જેના માટે સમયનો ભોગ આપ્યો, એ જ કુટુંબીઓ એવી અપેક્ષા રાખે છે કે હવે બહુ દિવસ થયા, જલ્દી કંઈક થઈ જાય તો સારું. જલ્દી કંઈ થાય એટલે શું? એટલે કે હવે મરી જાય તો સારું, પણ આવું સ્પષ્ટ રીતે બોલાય નહીં. પુત્ર પણ પિતાને દગો કરે છે. પરમાત્મા સાથે સંબંધ રાખ્યો હશે તો અંતકારમાં બહુ કામમાં આવશે. જટાયુનું શ્રાદ્ધ પ્રભુએ કર્યું, જટાયુની દિવ્ય સદગતિ થઈ, શ્રી રામચંદ્રજીએ એને સારૂપ્ય મુક્તિ આપી, પોતાના જેવું દિવ્ય સ્વરૂપ આપ્યું. આકાશમાં તે પ્રગટ થયું અને શ્રી રઘુનાથજીને વંદન કરી, જટાયુએ સ્તુતિ કરી. અગણિત ગુણ અગણિત ગુણમ પ્રમેય માધ્યમ સકલ જગત સ્થિતિ સંયમાદિ હેતુ ઉપરમપરમ પરમાત્મા ભૂતમ સતતમહમ પ્રણતો અસ્મિ રામચંદ્રમ પરધન પરદાર વર્જિતાનામ પર ગુણભૂતિષુ તૃષ્ટમાનસ માનસાનામ પરહિત નિરતાત્માનામ સુસેવ્યમ રઘુવર મંબુજલોજનમ પ્રબદ્ધે. શ્રી રામચંદ્રજી અનંત અચિંત્ય સદગુણોના ભંડાર છે. અગણિત ગુણમ પ્રમેય માધ્યમ, જગતમાં જેટલા દિવ્ય સદગુણો છે તે સગરા શ્રી રામજીમાં ભેગા થયા છે. શ્રી રામ એટલે શું? સર્વ સદગુણોના ભંડાર એ જ શ્રી રામ. રામજીના દરબારમાં પણ દર્શન કરવા તે જ જઈ શકે છે જે રામજીના જેવા દિવ્ય સદગુણ જીવનમાં ઉતારે છે. ગમે તે કોઈ ત્યાં દર્શન કરવા જાય ને તો હનુમાનજી બહાર ગદા લઈને ઊભા જ છે. હો, હનુમાનજી કહે છે અંદર ન જાઓ, તમે પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખો છો, તમે માતા પિતાની સેવા બરાબર કરો છો, મારા રામજીના જેવો બંધુ પ્રેમ રાખો છો, આ મર્યાદા પુરુષોત્તમનો દરબાર છે, વેદની શાસ્ત્રની મર્યાદાનું પાલન કરો છો, પર સ્ત્રીમાં જે માતૃભાવ રાખે, માતા પિતાની જે સેવા કરે, ભાઈમાં જે શુદ્ધ પ્રેમ રાખે, એને હનુમાનજી દર્શન કરવા જવા દે છે, નહીં તો પછી ગદા જ બતાવે છે. જે મર્યાદાનો ભંગ કરે એને હનુમાન દર્શન કરવા જવા દેતા નથી, એને તો ગદા બતાવીને કહે છે તારા માટે જ ગદા લઈને અહીં બેઠો છું, તું મર્યાદાનો ભંગ કરે છે, કથા સાંભળે છે અને પાપ છોડતો નથી. કથા સાંભળ્યા પછી પણ જે પાપ કરવાનું ચાલુ રાખે તેને સજા વધારે થાય છે. જેણે કથા સાંભળી જ નથી એવો કોઈ પાપ કરે તો એને પણ સજા તો થાય છે, પણ જેણે કથા સાંભળ્યા પછી પણ પાપ છોડ્યું નથી એને ભગવાન 2-4 ફટકા વધારે મારે છે. ભગવાન કહે છે તું કથામાં જતો હતો, તું મંદિરમાં દર્શન કરવા જતો હતો, લોકો તને વૈષ્ણવ કહેતા હતા, તે કથામાં સાંભળ્યું હતું છતાં પાપ છોડ્યું નથી, માટે તને વધારે સજા. કથા સાંભળો અને કથાના સિદ્ધાંતો જીવનમાં પણ ઉતારો. જ્ઞાન જ્યારે ક્રિયાત્મક થાય છે ત્યારે જ સાર્થક થાય છે. કથા સાંભળ્યા પછી તમારી કરણીને સુધારજો. કથા સાંભળ્યા પછી પાપ ન છૂટે તો કથા સાંભળી સા કામની? કથા સાંભળ્યા પછી ભૂતકાળમાં કરેલા પાપ માટે પસ્તાવો થવો જોઈએ, સ્વભાવ સુધારવો જોઈએ, હવે પછી કોઈ પાપ ન કરવાનો નિશ્ચય થવો જોઈએ અને હૈયામાં પ્રભુ પ્રેમ જાગવો જોઈએ. કથા સાંભળ્યા પછી નવું જીવન શરૂ થવું જોઈએ. જે એવું કરતો નથી એને વધારે સજા થાય છે. હનુમાનજી મહારાજ પ્રત્યેકને સજા કરે છે. હનુમાનજીને કોઈની બીક લાગે છે માટે ગદા હાથમાં રાખે છે? અરે હનુમાનજી તો પાપીને સજા કરવા માટે ગદા રાખે છે. જટાયુએ કહ્યું કે મર્યાદા પુરુષોત્તમના દરબારમાં જે પૂર્ણ ધર્મ મર્યાદાનું પાલન કરે છે તે જ જઈ શકે. જેને બહુ ધન મળે છે, જેને જગતમાં બહુ માન મળે છે, તે સનાતન ધર્મની મર્યાદા તોડે છે, પણ સુખ સંપત્તિ માન પ્રતિષ્ઠા આ સગુરુ અનિત્ય છે, નિત્ય તો છે એક ધર્મ, ધર્મો નિત્ય સુખ દુઃખે ત્વની તવ નિત્ય જાઓ નિત્ય હેતુ રહસ્ય ત્વનિત્ય તવ નિત્ય. આ જીવન પણ અનિત્ય છે, ક્ષણભંગુર છે, આત્મા નિત્ય છે, નિત્ય એવા આત્માને શુદ્ધ રાખવાની બહુ જરૂર છે. ધર્મથી જ આ શુદ્ધિ આવે છે, ટકે છે, માટે ધર્મની મર્યાદાનું હંમેશા પાલન કરો. પરંતુ આ બહુ ભણેલા લોકો અને બહુ શ્રીમંત લોકો ધર્મની મર્યાદા પાળતા નથી. એમને એવું લાગે છે કે સંધ્યા વંદન કરવાની શી જરૂર, અગિયારસ કરવાની શી જરૂર, એકાદશી અવશ્ય કરજો, એકાદશી સમાન શ્રેષ્ઠ કોઈ પર્વ નથી. આપણો સનાતન ધર્મ અતિશય શ્રેષ્ઠ છે, પણ જ્ઞાન વધે, જગતમાં બહુ માન મળે કે માનવ ધર્મની મર્યાદાનો ભંગ કરે છે, એને એમ લાગે છે કે મને કોણ પૂછનાર છે. ભગવાન કહે છે કે તું ઉપર આવ, પછી તને બતાવું. ધર્મની મર્યાદા પારવા માટે જ્ઞાન છે, ધર્મની મર્યાદામાં રહેવા માટે ધન છે. શ્રીમંત થઈ, જ્ઞાની થઈ, ધર્મની મર્યાદાનો ભંગ કરે એને ભગવાન બહુ સજા કરે છે. પરમાત્માને ધર્મ અતિશય પ્રિય છે, ધર્મને માટે તો ઈશ્વર જગતમાં આવે છે. ધર્મ સંસ્થાપનાર થાય સંભવામી યુગે યુગે. કેટલાક લોકો ભક્તિનું થોડું નાટક કરે છે અને પુસ્તકો વાંચીને જ્ઞાનની કંઈ થોડી વાત પણ કરે છે, પણ ધર્મ પાળતા નથી. ભક્તિ જો ધર્મ વિરુદ્ધ હોય, જ્ઞાન જો ધર્મ અનુકૂળ ન હોય, તો એવા જ્ઞાન ભક્તિ સફર થતા નથી. જ્ઞાન ભક્તિ ધર્મ અનુકૂળ હોય તો જ તે સફર થાય છે. કેટલાક લોકો એવું સમજે છે, અમે તો ભક્તિ કરીએ છીએ, હવે અમે ધર્મ ન પાળીએ તોય વાંધો નથી, ભગવાન અમને ક્ષમા આપશે. ભગવાન એવી ક્ષમા કોઈને આપતા નથી. ભગવાનને ધર્મ અતિશય પ્રિય છે. અરે ધર્મને માટે તો પ્રભુએ પણ ખૂબ દુઃખ સહન કર્યું છે. દુઃખ સહન કરીને પણ સ્વધર્મનું પાલન કરો. આજકાલ કેટલાક લોકોને કપારમાં તિલક કરતાય શરમ આવે છે. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે જેના કપારમાં તિલક ન હોય એનું મોઢું જોવાથી અપશુકન થાય છે. જેના કપારમાં તિલક નથી, જેના ગળામાં તુલસીની કંઠી નથી, રુદ્રાક્ષની મારા નથી, એનું મોઢું જોવું નહીં. આપણા સનાતન ધર્મના એ પ્રતીક છે. કપારમાં તિલક હોવું જ જોઈએ, ગળામાં કંઠી હોવી જ જોઈએ. પણ જ્ઞાન બહુ વધ્યું અને લોકો બહુ સુધર્યા અને તેથી આ બધું ગયું છે. કપારમાં તિલક કરતા શરમ આવે છે, પણ પાપ કરતા એને જરાય શરમ આવતી નથી. જૂઠું બોલતા કે ચુગલી કરતા શરમ આવતી નથી. એકાદશીના દિવસે અનાજ ખાતા એને શરમ આવતી નથી. ધર્મ પાળતા એને શરમ આવે છે. તમે વધારે ભક્તિ ન કરો તો વાંધો નથી, પણ બને ત્યાં સુધી સ્વધર્મનું પાલન કરવાનો આગ્રહ રાખો. આપણો ધર્મ અતિશય શ્રેષ્ઠ છે. શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે. જે ધર્મની મર્યાદાનો ભંગ કરે છે તે પરમાત્માને જરાય ગમતો નથી. જટાયુએ રામજીની બહુ સુંદર સ્તુતિ કરી. જટાયુને પ્રભુએ દિવ્ય ગતિ આપી. જટાયુનો શ્રી રામચંદ્રજીએ ઉદ્ધાર કર્યો. શિવજી મહારાજ પાર્વતીજીને કથા સંભળાવે છે કે દેવી જટાયુ જેવું હિન પક્ષી પણ રામજીના ચરણમાં એનો કેવો પ્રેમ, જીવ પરમાત્મા સાથે પ્રેમ ન કરે તો એનું બહુ પતન થાય છે, એવા જીવ બહુ અભાગી છે, પ્રભુ સાથે પ્રેમ કરે તો જીવનું બહુ કલ્યાણ થાય છે, હિન પક્ષી જટાયુને પણ પ્રભુએ સારૂપ્ય મુક્તિ આપી, યોગીઓ જે ગતિને દ્રષ્ટિમાં રાખીને યોગ ધ્યાન તપ કરે છે તે ગતિ પરમાત્માએ જટાયુને આપી, કોમલ ચિત્ત અતિ દીન દયાલા, કારણ બિનુ રઘુનાથ કૃપાલા, ગીત અધમ ખગ આમિષ ભોગી, ગતિ દિન હિ જાચત જોગી, સુનહુ ઉમાતો લોગ અભાગી, હરિ તજી હોહી વિષય અનુરાગી। શ્રી રામ અતિ ઉદાર છે, શ્રી રામજીને છોડીને સંસારના વિષયો સાથે જે બહુ પ્રેમ કરે છે તેની બુદ્ધિ બગડે છે, તેનું જીવન બગડે છે, શરીર સાથે રમવામાં જે સુખ માને છે તે પાપ કરે છે, સંસારના જળ પદાર્થો સાથે જે રમે છે તે પાપ કરે છે, ઈશ્વર સાથે જે પ્રેમ કરે છે તેના હાથે પાપ થતું નથી। પ્રભુએ જીવ પાસે બે પ્રકારના આનંદ મૂક્યા છે, વિષયાનંદ અને ભજનાનંદ, બેમાંથી તમે કોને પસંદ કરશો? જેને ભજનાનંદ મળ્યો છે, ભક્તિનો આનંદ મળ્યો છે, તેને વિષય આનંદ ગમતો નથી। વિષય આનંદ ક્ષણિક સુખ આપે છે પણ પરિણામમાં દુઃખ આપે છે, ભજનાનંદ શરૂઆતમાં થોડું દુઃખ આપે છે પણ પરિણામે સુખ આપે છે, ભક્તિમાં જલ્દી આનંદ મળતો નથી। નિયમથી ભક્તિ કરે તેને ધીરે ધીરે આનંદ મળે છે, આ આનંદ જ સાચો આનંદ છે, પણ માનવ ક્ષણિક વિષય આનંદ ભોગવવા માટે આખો દિવસ માથે ચિંતા અને ઉપાધિ રાખીને ફરે છે, અતિ દુઃખ સહન કરીને તે થોડું સુખ ભોગવે છે, પણ સંસાર સુખ માટે માનવ જેટલું દુઃખ સહન કરે છે તેટલું દુઃખ પરમાત્મા માટે સહન કરે તો પરમાત્મા તેના ઉપર પ્રસન્ન થાય છે। પ્રભુએ જટાયુને દિવ્ય સદગતિ આપી, પ્રપય બ્રહ્મા સુપુનિતમ પદમ, જટાયુનો ઉદ્ધાર કરી શ્રી રામ લક્ષ્મણ શ્રી સીતાજીને શોધતા શોધતા જવા લાગ્યા। રસ્તામાં કંબંધ નામનો એક ભયંકર રાક્ષસ મળ્યો, પ્રભુએ કંબંધનો ઉદ્ધાર કર્યો, કંબંધને માર્યો, કંબંધનું મૃત્યુ થતાં એના શરીરમાંથી એક તેજસ્વી પુરુષ ઉત્પન્ન થયો અને એણે શ્રી રામચંદ્રજીને સાષ્ટાંગ વંદન કરતા કહ્યું, ધન્યો અહમ યદિ રામસ્તવ માગતો અસી મમ મમંતિ કમ પુરા ગંધર્વ રાજાઓ હમ રૂપ્યો વન દર્પિતમ। પૂર્વ જન્મમાં હું એક મહાન ગંધર્વ હતો, અતિ સુંદર હતો, ભોગ વિલાસમાં ફસાયો હતો। એક વખત એવું બન્યું કે ગંગા કિનારે અષ્ટાવક્ર મહર્ષિ બેઠા હતા, ત્યારે અનેક ગંધર્વ કન્યાઓ સાથે રમતો હું ત્યાં ગયો। અષ્ટાવક્ર ઋષિનું શરીર કારું હતું, એમનું અંગ 8 ઠેકાણે વાંકું હતું, પિતાજીનો શ્રાપ લાગ્યો હતો તેથી 8 ઠેકાણે અંગ વાંકું થયું હતું। કબંદે કહ્યું, અષ્ટાવક્ર મુનિને જોતા મને આશ્ચર્ય થયું, મને સૌંદર્યનું અતિશય અભિમાન થયું હતું કે હું બહુ જ સુંદર છું। ચામડીનું સૌંદર્ય એ સાચું સૌંદર્ય નથી, ચામડીનું ચિંતન કરવું એ પાપ છે, કોઈની પણ ચામડીનું ચિંતન કરે અને તેને બીજો જન્મ ચમારના ઘરે મળે, ચમાર જ ચામડીનું ચિંતન કરે, સંસારના સૌંદર્યનું ચિંતન કરવાથી મન ચંચળ થાય છે, પરમાત્માના સૌંદર્યનો વિચાર કરવાથી મન શાંત થાય છે, સંસાર સુંદર છે એવી કલ્પનામાંથી પાપ શરૂ થાય છે અને ઈશ્વર સુંદર છે એવી કલ્પનામાંથી ભક્તિ શરૂ થાય છે। જ્ઞાનીની દ્રષ્ટિએ સંસાર સુંદર નથી, જ્ઞાની પુરુષો આ સંસારને સુંદર માનતા નથી, પણ માની લો કે આ સંસાર સુંદર છે તો સુંદર સંસારનો સર્જનહાર અતિ સુંદર હોવો જોઈએ। સંસારને ભોગ દ્રષ્ટિથી નહીં પણ ભગવત દ્રષ્ટિથી માનવ જુએ તો તે સુખી થાય છે। પ્રભુએ આ સંસાર સર્વને સુખી કરવા માટે બનાવ્યો છે, પરંતુ માનવ એમાં વિવેક રાખતો નથી તેથી દુઃખી થાય છે। એક ગામ હતું, ગામમાં પાણીની તંગી હતી, ગામ લોકો બહુ દુઃખી થતા હતા। એક શેઠે લોકોના ભલા માટે ઘણો ખર્ચ કરી મોટો કૂવો બંધાવ્યો, લોકો જલપાન કરી સુખ પામતા અને શેઠને આશીર્વાદ આપતા। એક દિવસ એવું બન્યું કે કોઈનો છોકરો રમત રમતા કૂવામાં પડી ગયો, છોકરો ડૂબીને મરી ગયો। અતિ દુઃખમાં વિવેક રહેતો નથી, છોકરાનો બાપ કૂવો બંધાવી આપનાર શેઠને ગારો આપવા લાગ્યો કે તમે કૂવો બંધાવ્યો તેથી જ મારો છોકરો મરણ પામ્યો। શેઠે તો લોકોના સુખ માટે કૂવો બંધાવ્યો હતો, છોકરો ડૂબીને મર્યો તેમાં શેઠનો સો વાંક। આ સંસાર પણ એક કૂવો છે, ભગવાને જીવને સુખી કરવા માટે તે બનાવ્યો છે। ભગવાન કહે છે, મેં કંઈ ડૂબી મરવા માટે સંસાર બનાવ્યો નથી। માનવે વિવેક રાખવો જોઈએ, શરીર સુંદર છે એ કલ્પનામાંથી કામનો જન્મ થાય છે, શરીરમાં કંઈ જ સુંદર નથી। આ શરીરમાં મર મૂત્ર અને હાડકાં ભરેલા છે, શરીરમાં રહેલું ચૈતન્ય જ સુંદર છે, સુંદર તો અંદર વિરાજેલા પરમાત્મા જ છે। કબંદે શ્રી રામચંદ્રજીને કહ્યું, હું અતિશય સુંદર હતો, તે કારા કદરૂપા અષ્ટાવક્ર મુનિને જોઈ હું હસવા લાગ્યો, એમની મેં મસ્કરી કરી। ત્યારે ઋષિએ કહ્યું, તું મારી આકૃતિને જુએ છે પણ કૃતિને જોતો નથી, મારી આકૃતિ ગમે તેવી હશે પણ કૃતિ ખરાબ નથી। આકૃતિ જોઈને તું હસે છે પણ માનવીની કૃતિ જોવી જોઈએ, આકૃતિ તો પૂર્વજન્મના પ્રારબ્ધથી મળે છે, મહત્વ છે કૃતિનું, માટે મારી કૃતિ જો। પરમાત્મા કૃતિને જુએ છે, માનવ આકૃતિને જુએ છે। કોઈના આકારને બહુ જોશો ને તો મનમાં વિકાર આવશે, આકારમાંથી જ વિકારનો જન્મ થાય છે, માટે કોઈ વ્યક્તિનો આકાર કોઈ વ્યક્તિના રૂપ રંગ જોશો નહીં। જે આકારને જોતો નથી તેના મનમાં વિકાર આવતો નથી। જ્ઞાની પુરુષો આકારને જોતા નથી, જ્ઞાની પુરુષો સૃષ્ટિને નિર્વિકાર ભાવે જુએ છે, સર્વ આકારમાં ઈશ્વર તત્વ રહેલું છે। કબંદે શ્રી રામચંદ્રજીને કહ્યું, અષ્ટાવક્ર ઋષિએ મને કહ્યું, મારી આકૃતિ ગમે તેવી હશે પણ હું ત્રિકાલ સંધ્યા કરનાર તપસ્વી બ્રાહ્મણ છું, તું મારી મસ્કરી કરે છે, હું તને શ્રાપ આપું છું કે તું રાક્ષસ થઈશ। ઋષિના શ્રાપથી મને બહુ દુઃખ થયું, મેં અષ્ટાવક્ર ઋષિના ચરણ પકડ્યા, ક્ષમા માંગી, ઋષિને દયા આવી, મને આજ્ઞા કરી કે રાક્ષસ થયા પછી એકવાર તને શ્રી રામચંદ્રજીના દર્શન થશે, શ્રી રામચંદ્રજી તારો ઉદ્ધાર કરશે, ભગવાન આપના દર્શનથી આજે હવે હું શાપ મુક્ત થયો છું, હાશો મોહ કરી માયા સૃષ્ટિસ્તે અપાંગ મોક્ષણામ મોક્ષણમ ધર્મ પુરસ્તે અધર્મશ્ચ પૃષ્ઠ ભાગ ઉદીરિત સર્વતે માયયા મૂઢાસ્ત્વાં ન જાનંતિ તત્વતઃ નમસ્તે રામભદ્રાય વેદસે પરમાત્મને. હે પ્રભુ, સૌને મોહિત કરનારી માયા એ આપનું હાસ્ય છે. આપની માયાથી મોહિત થયેલા લોકો આપનું સાચું સ્વરૂપ જાણતા નથી. આ સૃષ્ટિ આપનો કટાક્ષ છે, સંસારની રચના કરનાર આપ છો. તે હે શ્રી રામ, હું આપને વંદન કરું છું. કબંદે શ્રી રામચંદ્રજીની સુંદર સ્તુતિ કરી અને પછી તે ગંધર્વ લોકમાં ગયો. પ્રેમ મૂર્તિ શબરીજી શ્રી રામ લક્ષ્મણ ત્યાંથી ફરતા ફરતા પંપા સરોવર પાસે આવ્યા. ત્યાં શ્રી શબરીજીનો આશ્રમ હતો. આપણા ભારતમાં 4 સરોવર પ્રધાન છે. ગુજરાતમાં બિંદુ સરોવર છે. આ બિંદુ સરોવર સિદ્ધપુરમાં શ્રી સરસ્વતી નદીના કાંઠે આવેલું છે. કર્દમ ઋષિએ ત્યાં તપશ્ચર્યા કરેલી. પરમાત્મા નારાયણ ત્યાં પ્રગટ થયા અને કર્દમ ઋષિને જોતા ઠાકોરજીની આંખમાં આંસુ આવ્યા. તેનું સરોવર થયું, તેથી તેને બિંદુ સરોવર કહે છે. ભાગવતમાં આ બલિ કથા આવે છે. કર્દમ ઋષિ જીતેન્દ્રિય મહાત્મા હતા. જીતેન્દ્રિય થવા માટે સરસ્વતીના કિનારે રહેવું પડે. સરસ્વતીનો કિનારો એટલે સત્કર્મનો કિનારો. કંદર્વ ઋષિ સિદ્ધપુર પાસે સરસ્વતીના કિનારે આખો દિવસ તપ કરતા, આદિનારાયણ ભગવાનનું આરાધન કરતા, શરીર પ્રાણ અને મનને સત્કર્મમાં સતત પરોવી રાખતા, એક પર વાર નવરા ન બેસતા. નવરા બેસવા જેવું કોઈ પાપ નથી. સમયનો નાશ એ સર્વસ્વનો નાશ છે. પરમાત્મા સર્વ રીતે ઉદાર છે, પણ સમય આપવામાં ઉદાર નથી. ભગવાન અતિશય સંપત્તિ આપશે, પણ સમય આપતા નથી. ભગવાન કહેશે, તમે 2 લાખ રૂપિયા જોઈતા હોય તો આપું, પણ તારા આયુષ્યમાં 2 ઘડી પણ નહીં વધારી આપું. સમયને સુવર્ણ કરતા પણ કિંમતી ગણો. અતિશય થાક ન લાગ્યો હોય અને મનુષ્ય આરામ કરે એ સારું નથી. કર્દમ ઋષિએ દિનચર્યા એવી ગોઠવેલી કે કોઈ વિષયમાં મન ન જાય. દુઃખ સહન કરીને જે તપ કરે છે તે જ મહાન થાય છે. જે બુદ્ધિપૂર્વક દુઃખ સહન કરે છે તેના પાપ બરે છે. કર્દમ ઋષિએ ખૂબ તપશ્ચર્યા કરી. શરીરમાં હાડકા જ બાકી રહ્યા. કર્દમ ઋષિની તપશ્ચર્યા સિદ્ધ થઈ. પ્રભુ પ્રસન્ન થયા. કર્દમ ઋષિની સન્મુખ ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. ભગવાનની આંખમાંથી હર્ષના બિંદુ નીકળ્યા. તેનું થયું બિંદુ સરોવર. સિદ્ધપુરની યાત્રા વખતે આ બિંદુ સરોવરમાં સ્નાન કરવું પડે છે. કંદર્પ ઋષિને ત્યાં પુત્ર રૂપે જન્મવાનું ભગવાને વરદાન આપ્યું. ભગવાનને સાંખ્ય શાસ્ત્રનો જગતને ઉપદેશ કરવો હતો, તેથી કપિલ ભગવાન કંદર્પ ઋષિને ત્યાં પ્રગટ થયા હતા. આ બિંદુ સરોવરનો મહિમા છે. બીજું છે નારાયણ સરોવર. તે પણ આપણા ગુજરાતમાં જ કચ્છ પ્રાંતમાં આવેલું છે. આ નારાયણ સરોવર એ સ્થળ છે જ્યાં પ્રચેતાઓએ તપશ્ચર્યા કરી હતી અને જ્યાં આદિનારાયણ પરમાત્મા એમને દર્શન આપવા પ્રગટ થયા હતા. અર્ચન ભક્તિના આચાર્ય પૃથુ રાજાના વંશમાં પ્રાચીન બરહી રાજા થયો. પ્રાચીન બરહીને ત્યાં પ્રચેતાઓ જન્મ્યા. પ્રચેતાઓ નારાયણ સરોવરના કિનારે ગયા. ત્યાં શિવજીએ એમને રુદ્ર ગીતાનો ઉપદેશ કરતા કહ્યું કે તમે તપ કરો, તપ વગર સિદ્ધિ મળતી નથી, તપ ન કરે તેનું પતન થાય છે. આ આજ્ઞા આપી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. પ્રચેતાઓએ શિવજીએ બનાવેલા સ્તોત્રનો જપ કરતા તપશ્ચર્યા આદરી. જપથી મન શુદ્ધિ થાય છે, જપ વિના જીવન સુધરતું નથી. પ્રચેતાઓએ 10,000 વર્ષ સુધી નારાયણ સરોવરના કિનારે જપ કર્યો ત્યારે તેમની સમક્ષ નારાયણ ભગવાન પ્રગટ થયા. પ્રચેતાઓ ભગવાન નારાયણના દર્શન કરીને બહુ કૃતાર્થ થયા. નારાયણ ભગવાને પ્રચેતાઓને આજ્ઞા કરી કે તમે લગ્ન કરો, લગ્ન કરવું એ પાપ નથી, ગૃહસ્થ આશ્રમ ભક્તિમાં બાધક નથી, સાધક છે. એક બે સંતાન થયા પછી સંયમ પાળજો, રોજ 3 કલાક નિયમપૂર્વક મારો સેવા સ્મરણ કરશો તો તમને પાપ કરતા બહુ અટકાવીશ. એક આસને બેસી 3 કલાક ભગવદ સ્મરણ કરે તેને ભગવાન પાપ કરતા અટકાવે છે. પ્રચેતાઓના ચરિત્રમાં ભગવાને બોધ આપ્યો છે કે નિત્ય 3 કલાક મારું ધ્યાન કરો, તે પછી 21 કલાક હું તમારું ધ્યાન રાખીશ. પ્રચેતાઓ ઘરે ગયા, પ્રત્યેકના લગ્ન થયા, એક એક પુત્ર થયા પછી પ્રચેતાઓ નારાયણ સરોવરના કિનારે પાછા આવ્યા. તે સમયે નારદજી ત્યાં તપ કરતા હતા. પ્રચેતાઓનું નારદજી સાથે ત્યાં મિલન થયું. નારદજીએ તેમને જ્ઞાનનો ઉપદેશ કર્યો. દયા સર્વભૂતેષુ સંતુષ્ટ્યા એન કેન વા સર્વે ઇન્દ્રિયોપ શાંત્યા ચ તૃષ્ટસ્યાશુ જનાર્દનઃ તૃષ્ટસ્યાશુ જનાર્દનઃ. સર્વજીવો પ્રત્યે દયાભાવ જે કંઈ પ્રાપ્ત થાય એનાથી સંતોષ અને સગરી ઇન્દ્રિયોનો સંયમ, આ 3થી પ્રભુ જલ્દી પ્રસન્ન થાય છે. આવી રીતે પ્રચેતાઓને નારાયણ સરોવરના કિનારે નારદજીનો સત્સંગ થયો. શિવજીના અને નારાયણ ભગવાનના દર્શન થયા. નારાયણ સરોવરનો મહિમા બહુ મોટો છે. ઉત્તર ભારતમાં હિમાલયમાં કૈલાસ પર્વતની તળેટીમાં માનસ સરોવર છે. ત્યાં ભગવાન શંકર વિરાજે છે. માનસ સરોવર અતિ પવિત્ર છે, દિવ્ય છે. તુલસીદાસ મહારાજે એમના રામાયણનું નામ રામચરિત માનસ રાખ્યું છે. રામચરિત માનસ મુનિ ભાવન વિરચેવું શંભુ સુહાવન પાવન બિબિધ દોષ દુઃખ દારિદ દાવન કલી કુચાલી કુલી કલુષ નસાવન. ચોથું સરોવર દક્ષિણ ભારતમાં સબરીજીનો જ્યાં આશ્રમ હતો તેની પાસે આવેલું છે, એને પંપા કહે છે. જે વૈષ્ણવોએ વ્રજ 84ની પરિક્રમા કરી હોય એમને ખબર છે કે વ્રજમાં એક પ્રેમ સરોવર છે. આ 5મું સરોવર અતિ દિવ્ય છે, જ્યાં શ્રી રાધા કૃષ્ણનું પ્રથમ મિલન થયું હતું. એક વખત શ્રી કૃષ્ણ મિત્રો સાથે સંતાકુકડીની રમત રમતા હતા. કનૈયો શ્રી કુંજમાં સંતાયો. કનૈયો ત્યારે 5 વર્ષનો હતો, શ્રી રાધાજી 3 વર્ષના હતા. શ્રી રાધાજી પણ ત્યાં સખીઓ સાથે આવેલા. અને તે સખીઓથી વિખૂટા પડી ગયા. શ્રી કૃષ્ણ જ્યાં સંતાયા હતા ત્યાં શ્રી રાધાજી આવી ચડ્યા. શ્રી રાધાજી સામેથી આવી રહ્યા હતા કનૈયાની, અને રાધાજીની નજર એક થઈ, ચાર આંખો મળી. શ્રી કૃષ્ણ રાધા રાધિકાજીનું પ્રથમ મિલન થયું. પ્રથમ દર્શનમાં જ એટલો બધો પ્રેમ પ્રગટ થયો કે તે આંખમાંથી આંસુ બનીને બહાર નીકળવા લાગ્યા. તેનું નામ પ્રેમ સરોવર થયું. પ્રેમ સરોવર વ્રજમાં છે, પંપા સરોવર દક્ષિણ ભારતમાં છે. ત્યાં શ્રી રઘુનાથજી પધાર્યા. સબરીજી ત્યાં બિરાજતા હતા. સબરીજીની કથામાં એકનાથ મહારાજને સમાધિ લાગી છે. એકનાથ મહારાજે અનેક રામાયણો ભેગા કરીને ભાવાર્થ રામાયણ લખ્યું છે. સબરીજીના ચરિત્રમાં તો એમને સમાધિ લાગી છે. સબરીજીના પૂર્વજન્મની કથા પણ એમણે લખી છે. સબરીજી પૂર્વજન્મમાં એક મહારાણી હતા. રાજમહેલનું વિલાસી જીવન એમને ગમતું ન હતું. રાજમહેલમાં બહુ સુખ હતું પણ સબરીજીને આ સુખ ગમતું નથી. સબરીજી વિચારે છે કે પ્રભુએ આ જન્મ કેમ આપ્યો, અહીંયા ભોગ વિલાસ વિના બીજી કોઈ વાત જ નથી, સત્સંગ મળતો નથી. સબરીજી રાજમહેલમાં વિરાજતા હતા પણ એમને સંસારનું સુખ તુચ્છ લાગતું હતું. વ્યવહારમાં રાણીનું સુખ શ્રેષ્ઠ મનાય છે. રાજા બહુ સુખી કહેવાય છે પણ રાજાને રાજ્ય ચલાવવાની કંઈક ચિંતા હોય છે, પણ રાણીને તો કોઈ જ ચિંતા હોતી નથી. રાજા કરતાં પણ રાણીનું સુખ વધારે હોય છે. રાણી નિશ્ચિંત હોય છે. આમ લૌકિક દ્રષ્ટિથી તો મહારાણી બહુ સુખી છે પણ સબરીજીને આ સુખ તુચ્છ લાગતું હતું. એમને રાણીનું સુખ ગમતું ન હતું. સબરીજીને દુઃખ થતું હતું કે પ્રભુએ મને મહારાણી બનાવી, એ બહુ ખોટું થયું છે. મારું જીવન બગડે છે, હું કોઈ સંતની સેવા કરી શકતી નથી. સબરીજી મહારાણી હતા તેથી પડદામાં જ રહેવું પડતું, એ બહાર જઈ શકતા નહીં, કોઈ સંતની સેવા કરી શકતા નહીં, કથા શ્રવણ કરી શકતા નહીં, રાજાની ઈચ્છાને માન આપવું પડતું. આવું જીવન સબરીજીને જરાય ગમતું નહીં. એ બહુ દુઃખી થઈ ગયા. એક વખત મહારાણી સબરીજી પ્રયાગરાજના કુંભ મેળામાં ગયા. ત્યાં સંતોના દર્શન થતા એમને બહુ આનંદ થયો. સંતોના એમને દર્શન તો થયા પણ બહુ ઈચ્છા હોવા છતાં એ મહારાણી હોવાથી સંતોની સેવા કરી ન શક્યા. આથી અતિશય દુઃખી થઈને એમણે નિશ્ચય કર્યો કે આત્મહત્યા કરું, કે જેથી હવેના જન્મમાં મને સંતોનો સત્સંગ થાય, સંતોની સેવાનો લાભ મળે. આત્મહત્યા એ મહાપાપ છે, પણ પ્રયાગ ત્રિવેણીમાં કોઈ આત્મહત્યા કરે એને પાપ લાગે નહીં. મહારાણીએ ત્રિવેણી ગંગામાં સ્નાન કરતા કરતા જ સંત સેવા કરવા માટે મને પવિત્ર જન્મ મળે એવી ભાવના રાખી આત્મહત્યા કરી. એ મહારાણી બીજા જન્મમાં સબરીજી થયા. એક ભીલ રાજાને ઘરે એ કન્યા રૂપે પ્રગટ થયા. સંત સેવા માટે જ સબરીજીએ જન્મ લીધો હતો. નાના હતા ત્યારથી જ હૃદય બહુ કોમળ હતું, પ્રભુમાં અતિશય પ્રેમ હતો. સબરીજી એ શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ છે. મોટા થયા એટલે એમનું લગ્ન નક્કી થયું. તે સમયે તેમના પિતાએ 300 બોકડા મંગાવ્યા. સબરીએ પૂછ્યું કે આ કેમ મંગાવ્યા છે. પિતાએ કહ્યું કે બેટા, હવે જાન આવવાની છે તે લોકોનું સ્વાગત કરવું પડે ને, જાનૈયાઓને મિજબાની આપવી પડે ને, જેવો આહાર લે એવી બુદ્ધિ થઈ જાય. હવેથી નિશ્ચય કરજો, રામજી જે આરોગે તે જ હું લઈશ. રામજીને દૂધ અર્પણ થાય, આ કોફી અર્પણ ન થાય. ચા કોફીનો સ્વીકાર પ્રભુ કરતા નથી. કેટલાક વૈષ્ણવો પ્રસાદી દૂધ ચામાં નાખે છે અને માને છે કે ચા પ્રસાદી થઈ. રામજીને તાંબુલ અર્પણ થાય પણ તમાકુ અર્પણ ન થાય. તમાકુ ખાય પીએ સૂંઘે એને બહુ પાપ લાગે છે. તમાકુ તનને બગાડે છે, મનને બગાડે છે. સબરીજીને આઘાત લાગ્યો, મારા લગ્નમાં અનેક જીવોની હિંસા થશે, મારે પરણવું નથી. સબરીજીએ નિશ્ચય કરી લીધો અને લગ્નની મધ્યરાત્રિએ ઘર છોડીને નાસી ગયા. ઘરનો ત્યાગ કરીને જે દોડતા ગયા તે ઠેઠ દક્ષિણમાં પંપા સરોવર પાસે માતંગ ઋષિનો જ્યાં આશ્રમ હતો ત્યાં પહોંચી ગયા. ત્યાં ઋષ્યમુખ પર્વત પાસે બીજા પણ ઘણા ઋષિ મુનિઓ વસતા હતા. માતંગ ઋષિના આશ્રમનું વાતાવરણ શાંત પવિત્ર સાત્વિક હતું. અનેક ઋષિઓના ત્યાં આશ્રમ હતા. સબરીજીને તે બહુ ગમ્યું. સબરીજીએ વિચાર કર્યો કે હું બિલડી છું, હિન જાતિની છું, કદાચ આ ઋષિઓ મારી સેવાનો સ્વીકાર ન કરે તો હું ગુપ્ત રૂપે સેવા કરીશ. સબરીજી આખો દિવસ જંગલમાં ફરતા, સુંદર સુંદર ફળ ફૂલ ભેગા કરતા અને ઋષિઓ જ્યારે સૂઈ જતા ત્યારે એક ઋષિના આશ્રમમાં ફળ ફૂલ ગુપ્તપણે પધરાવી આવતા. ઋષિઓ વહેલી સવારે રોજ પંપા સરોવરમાં સ્નાન કરવા જતા. કોઈ ઋષિને ચરણમાં કાંટા કંકર વાગે નહીં તે માટે સબરીજી અંધારામાં પહોંચ વહેલા ઉઠીને સીતારામ 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 સીતારામનો જપ કરતા, રસ્તામાં બુહારી કરતા અને કાંટા કંકર દૂર કરતા. આવી રીતે ગુપ્ત રૂપે સેવા કરવા લાગ્યા. કોઈને ખબર પડતી ન હતી. સૌ ઋષિઓને આશ્ચર્ય થતું કે આ ફર કોણ મૂકી જાય છે, આ ફૂલની મારા કોણ બનાવે છે. રાત્રે ઋષિઓ સૂઈ જતા પછી સબરીજી ત્યાં આવતા. દિવસના સમયમાં આખો વખત જંગલમાં ફર્યા કરતા. બહુ નિંદ્રા આવતી ત્યારે કોઈ ઝાડ પર ચડી જતા અને નિંદ્રા લઈ લેતા. ભક્તિ કરવી એ સહેલું નથી. જેને ભક્તિ કરવી છે તેણે સંસારના સર્વ સુખનો મનથી તો ત્યાગ કરવો જ પડે. સંસારનું કોઈ પણ સુખ જેને બહુ ગમે છે તે ભક્તિ શું કરતો હશે? તે તો શરીર અને ઇન્દ્રિયોના લાડ કરે છે. સબરીના જેવો દઢ ભક્તિભાવ જાગ્રત થાય તો ભગવાન કહેશે હું તને સાચવીશ. ભગવાન જેને સાચવે છે એનું મન હંમેશના માટે પવિત્ર રહે છે. રામજી જેને સાચવે છે તે ઇન્દ્રિયોને આધીન થતા નથી. ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થાય, એમાં આશક્તિ થાય. આ વિષય આશક્તિ એ ઝેર છે. આ વાસનારૂપી ઝેરથી રામજી બચાવે છે. પ્રભુને વારંવાર કહેજો, મારી ઇન્દ્રિયોમાં વાસનારૂપી વિષ આવે નહીં. એક એક ઇન્દ્રિયને પ્રભુ સાથે પરણાવશો તો ભક્તિમાં આનંદ આવશે અને વિષય આશક્તિથી બચી શકાશે. ભક્તિ માર્ગમાં આવ્યા પછી સુખ ભોગવવાની ઈચ્છા ન કરો. બીજાને સુખી કરવાની ઈચ્છા રાખો. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે તે ઇન્દ્રિયોનો ગુલામ છે. ઇન્દ્રિય સુખમાં ફસાયો છે તે ભગવાનની સેવા શું કરવાનો હતો? વિષય આશક્તિ સાધકને માટે મરણ છે. કેટલાકને ઠાકોરજીની સેવા કરતાં કરતાં મારા ફેરવતા ફેરવતા પણ ગરમ પાણી યાદ આવી જાય છે. ચા પીવાની ટેવ હોય અને સવારથી ન મળી હોય તો ઘડી ઘડી યાદ આવી જાય. કેટલાકને સેવા કરતાં કરતાં છીકણી પણ યાદ આવે. કેટલીક માતાઓ તો મંદિરમાં પછી છીકણીની ડબ્બી સાથે લઈ જાય છે અને પછી બહુ ઉદારતા બતાવી પાસે જે બેઠી હોય એને પણ ધરે છે, લેને શરદી ઉડી જશે. અરે નાક ભરે એટલે પછી ખંખેરવું જ પડે. એ કેમ ભૂલી જાઓ છો કે તમે ઠાકોરજીની સન્મુખ બેઠા છો? પ્રભુને જરાય કષ્ટ થાય એવું કાંઈ જ ન કરવું જોઈએ. શાસ્ત્રમાં લખ્યું છે કે તમાકુમાં કરી બેઠો છે. સંસારના કોઈ પણ જળ પદાર્થમાં આશક્તિ એ જ વૈષ્ણવ માટે મૃત્યુ છે. શ્રી રામ શ્રી કૃષ્ણ સિવાય પરમાત્મા સિવાય કોઈ પણ વિષયમાં આશક્તિ થાય તો માનવનું બહુ પતન થાય છે. ભક્તિ માર્ગમાં વિલાસી લોકો આવે તો ભક્તિ માર્ગને પણ છિન્ન ભિન્ન કરી નાખે છે. ભક્તિ માર્ગની સ્થાપના કરનાર જેટલા આચાર્યો જગતમાં થયા છે તે સૌમાં વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિ પરિપૂર્ણ છે, અને તેથી તો એ ભક્તિ સંપ્રદાયની સ્થાપના કરી શક્યા છે. પાછળથી લોકો ભક્તિનું લક્ષ્ય ચૂકી ગયા. ભક્તિનો અર્થ થાય છે ભગવાનમાં અનુરાગ. ધીરે ધીરે એવું થાય કે શરીર સુખમાં અને ઇન્દ્રિય સુખમાં અનુરાગ થવા લાગ્યો. શરીરનું સુખ ઇન્દ્રિયોનું સુખ જેને બહુ મીઠું લાગે છે તે ભક્તિ બરાબર કરી શકતો નથી. કેટલાક તો ભક્તિનું બહાનું કરીને ઇન્દ્રિયોને લાડ કરે છે. મંદિરમાં તમે જાઓ છો ઠાકોરજીના દર્શન કરવા, ત્યાં કોઈ પણ સ્ત્રી આવે પુરુષ આવે એનું મોઢું જોવાની શી જરૂર? પણ આંખમાં રાવણ કામ આવીને બેઠો છે અને તેથી આંખ શ્રી રામના દર્શન માટે બહુ આતુર નથી. એ સંસારના વિષયોમાં દોડે છે. શ્રી રામ વિના કોઈ પણ માનવમાં આંખ આશક્તિપૂર્વક જાય તો માનજો કે આંખમાં રાવણ કામ ભર્યો છે. શ્રી રામ કથા વિના બીજું કાંઈ પણ સાંભળવામાં તમને રસ પડે તો માનજો કે કાનમાં વિકાર રાક્ષસ આવ્યો છે. અનેક વાર એવું થાય છે કે કોઈ બે જણ વાત કરતા હોય તો કાન ઝટ દઈને ત્યાં જાય છે. અરે તારે સાંભળવાની શી જરૂર છે? તું તો કથા સાંભળવા માટે આવ્યો છે, ભગવાનને માટે આવ્યો છે.